તારીખ 11-10-1982 પરમાગમસાર બોલ નંબર 70 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1
છે કે જેનો કોઈ પાર નથી એટલે છે શક્તિઓ છે એ શક્તિઓને કોઈ હદ નથી એટલી અમર્યાદિત સામર્થ્યથી અનંત શક્તિઓનું સ્વરૂપ છે તે આત્મા છે.
બરોબર.
અનંત શક્તિઓનું સ્વરૂપ છે તે આત્મા છે. આવું આત્માના ધ્રુવ દળમાં પડ્યું છે. એક 5-10 કિલો વજનનો ગોળો મૂક્યો હોય અને કોઈ એમ કહે કે આ એટમ બોમ્બ છે, આઘા રેજો, આમાં આ એટમ બોમ્બ પીડ્યો છે. કોઈ સામાન્ય દડો નથી પીડ્યો પણ એટમ બોમ્બ પીડ્યો છે. અડશો નહીં અને એને હલાવશો નહીં તો એની શક્તિ પ્રગટ નથી. ત્યાં શક્તિ છે પ્રગટ
નહીં, અપ્રગટ.
અપ્રગટ શક્તિ છે પણ જો વિશ્વાસ કરે છે તો એને એક મહાસત્તાધારી ચીજ તરીકે જોવે છે. પ્રગટ શક્તિ થયા વિના પણ એની જે શક્તિ અને સામર્થ છે એની સત્તા એની હયાતીને જીવ સ્વીકારે છે. એવું નથી કે પ્રગટ શક્તિ થાય ત્યારે જ એની હયાતી સ્વીકારવામાં આવે ને નહીતર એની હયાતી સ્વીકારવામાં ન આવે. એમ આત્મામાં અનંત શાંતિ અને અનંત વિતરાગતા છે. એ શક્તિપણે અનંત શક્તિપણે હયાતી ધરાવે છે, મોજૂદગી ધરાવે છે, એની એવી સત્તા છે, હોવાપણું છે.
બરોબર.
તેનો સંસારી જીવને મિથ્યા દ્રષ્ટિ જીવને વર્તમાન અવસ્થામાં અનુભવ નથી. હું આવો અનંત શક્તિશાળી પદાર્થ છું, મહાચૈતન્ય સત્તા, ચૈતન્યની મહાન સત્તા, અમિત સત્તા, અક્ષય અને અમેય શાશ્વત સત્તા છે એવી મહાસત્તાનો પોતાને વર્તમાનમાં અવસ્થામાં અનુભવ નથી. ચાલુ અવસ્થામાં એને ઊંધો અનુભવ છે કે હું જન્મ મરણ વાળો અશાશ્વત અનિત્ય એવા જન્મ મરણ વાળો મનુષ્ય છું, ફલાણો છું અને અનેક પ્રકારના અનિત્ય સંયોગોને ધારણ કરવા વાળો છું. શરીરથી માંડીને બીજા પણ સંયોગો અનિત્ય છે. એની શરૂઆત થાય છે અને અંત આવે છે, શરૂઆત થાય છે ને અંત આવે છે. એવા વાળો છું એમ એને અનુભવમાં પોતે અનુભવે છે. ભગવાન કહે છે કે એવો અનુભવ જીવનો તે મિથ્યા અનુભવ છે, તે અનુભવ સાચો અનુભવ નથી. કેમ કે એવો આત્મા નથી, મૂળ સ્વરૂપે અસલ સ્વરૂપે એવો આત્મા નથી. અહીંયા અનુભવ નથી એનો અર્થ ગુરુદેવ શ્રી એવો કરે છે કે આત્મવસ્તુમાં જે અનંત શાંતિ અને અનંત વિતરાગતાની શક્તિ છે એનો અનુભવ જીવને અત્યારે નથી. એનો અર્થ એમ છે, એટલે કે એનો અર્થ એમ છે કે એ અનુભવની શક્તિ જીવે પ્રગટ કરી નથી. મિથ્યા દ્રષ્ટિ જીવનું વર્તમાન અવસ્થામાં સામર્થ્ય એટલે પુરુષાર્થ નથી કે જેથી પોતાના આવા અનંત શક્તિવાન પદાર્થને શ્રદ્ધામાં સ્વીકારે, શ્રદ્ધામાં શ્રદ્ધે અને જ્ઞાનમાં વેદે અનુભવે.
બરોબર.
એવું એનામાં પુરુષાર્થ નથી એમ કહે છે, એટલે એને એ શક્તિ પ્રગટ કરી નથી એમ કહેવાય છે. અથવા જળ પદાર્થોનો અને જળ પદાર્થને અનુસરીને થતા જીવના શુભાશુભ પરિણામોનો એટલો જીવને મહિમા છે કે એ મહિમાને વશ એણે સ્વરૂપના સામર્થ્યને અનુભવવાની શક્તિ ખોઈ છે. એ શક્તિ એને પ્રગટ કરી નથી. આ પરિસ્થિતિ થઈ છે. એ અનુભવ શક્તિ જેણે પ્રગટ કરી નથી તેવા જીવો શું કરી રહ્યા છે કે રાગની રૂચિમાં પડ્યા છે. તે જીવ એવા જીવો રાગની રૂચિમાં પડ્યા છે. કોઈને કોઈ બાને એને રાગ રૂચે છે, શુભાશુભ રાગની રૂચિમાં પડ્યા છે. એમાં રાગ સામાન્ય છે. અશુભ રાગ અને શુભ રાગમાં રાગ છે તે સામાન્ય છે. શુભ અને અશુભ એના વિશેષો છે. રાગ એટલે પર અભિલાષ. રાગનો સામાન્ય અર્થ થાય છે આત્માને છોડીને, પોતાના નિજ શાંત સ્વરૂપને છોડીને જીવ અન્ય ભાવની, અન્ય પદાર્થની અભિલાષા કરે છે. એ આકર્ષણથી, અન્યના આકર્ષણથી ઊભું થયેલું જે પરિણમન એને રાગરૂપ પરિણમન કહેવામાં આવે છે. એ પરભિલાષ સ્વરૂપ છે. રાગની રૂચિમાં પીડ્યા છે એવા જે જીવો ચૈતન્ય ચંદ્ર અર્થાત ઉક્ષમ રસથી ભરેલા ભગવાનને પામી શકતા નથી. એટલે કે આત્માના જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના, અનુભવ એટલે પામવો ને પામવો એટલે અનુભવ, પામવાનો અર્થ એ થાય છે. અનુભવમાં આવે એને પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવે છે. આત્માની પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવે છે. આત્મા તો શાશ્વત છે, પણ એ આત્માના અનુભવ વિના એની પ્રાપ્તિ ગણવામાં આવતી નથી. કેમ કે અનુભવ વિના એને સ્વીકાર નથી, એને સ્વીકાર નથી ત્યાં પ્રાપ્તિ ક્યાંથી થઈ? અસ્વીકારમાં પ્રાપ્તિ ગણવામાં આવતી નથી. હું કહે છે કે રાગની રૂચિમાં પીડ્યા છે તે જીવ અથવા અનંત વિતરાગ સ્વરૂપે આત્મા છે, તેનાથી વિરોધી ભાવ એવો જે રાગ તેની રૂચિમાં પીડ્યા છે, એટલે નિજ સ્વરૂપથી વિરુદ્ધ એવા ભાવની રૂચિમાં પીડ્યા છે જે જીવ, તે ચૈતન્ય ચંદ્રને પામતા નથી, પામી શકતા નથી. આત્માને ચૈતન્ય ચંદ્રની ઉપમા આપી છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, ચંદ્ર છે એ શીતળ છે, સ્વભાવથી શીતળ છે. સૂર્ય છે એ સ્વભાવથી ઉષ્ણ છે અને ચંદ્ર છે એ સ્વભાવથી શીતળ છે. એ શીતળ ચંદ્રની ને અનુભવતા નથી, અનુભવી શકતા નથી. અર્થાત ઉપશમ રસથી ભરેલા ભગવાન આત્માના જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના તેને તે પામી શકતા નથી. ઉપશમ રસથી ભરેલો છે આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા એટલે પોતે ઉપશમ રસથી ભરેલો છે, શાંત રસથી ભરેલો છે, જ્ઞાન સ્વરૂપે છે. એ જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના તેને તે પામી શકતા નથી. વિચિત્રતા એવી છે કે રાગ ને રાગનો વિષય જે કોઈ કુદગલ પદાર્થ હોય છે તે જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જ્ઞાન દર્પણમાં એનું પ્રતિબિંબ પડે છે. અનુભવ અનુભવ સ્વરૂપે છે, જ્ઞાન પોતે અનુભૂતિ સ્વરૂપ છે, છતાં જ્ઞાનના અનુભવને જ્ઞાન પોતે ચૂકે છે ભ્રાંતિવશ, અને એમ માને છે કે આ રાગ ને રાગનો વિષય જે પ્રતિબિંબ પડ્યું એ મારામાં આવી ગયો, મને એનો અનુભવ થયો. એનો અર્થ કે એ મારામાં આવ્યા, કે જે એનામાં આવી શકતા નથી, પ્રવેશી શકતા નથી, સ્પર્શી શકતા નથી. અરૂપ અરસ અગંધ સ્વભાવે, અસ્પર્શ સ્વભાવે એવો જે આત્મા, એમાં કોઈ અન્ય પદાર્થની અન્ય ભાવની સ્પર્શના થઈ શકતી નથી, પ્રવેશ થઈ શકતો નથી. એના બદલે ભ્રાંતિથી એને એમ લાગે છે કે ખાટું ખારું તીખું મારામાં આવ્યું, ઠંડું એ મારામાં આવ્યું, મને એનો અનુભવ થયો એટલે જાણે એનો મારામાં પ્રવેશ થયો, એને ભ્રાંતિ થાય છે. ખરેખર તો જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનમાં જ્ઞેય જણાય છે. જ્ઞાનના અનુભવને ચૂકીને જ્ઞેયનો અનુભવ થયો હોવાની કલ્પનાને ભ્રાંતિ જીવને થાય છે. કેમ કે એને જ્ઞાન સ્વરૂપ હું છું એમ સ્વીકાર્યું નથી, એમ શ્રદ્ધું નથી, એમ જાણ્યું નથી, વેદ્યું નથી. તેથી આવી ભ્રાંતિથી એને પોતાના સ્વરૂપને ભૂલવાની સ્થિતિ ઊભી થાય. જેમ કોઈ દારૂ પીધેલો રાજા પોતાના પોતે રાજા છે એમ ભૂલે છે. શું કરે છે?
ભૂલે રાજા છે
કે હું રાજા છું એમ ભૂલે છે. એટલે રાજાને ઉચિત ચેષ્ટા કરવાને બદલે અનુચિત ચેષ્ટા કરે છે, ભાન ભૂલે છે ને કે હું રાજા છું એવું ભાન ભૂલે છે. દારૂ પીએ એટલે શરીરમાં આવે ગરમી, શરદી થાય ને પીવડાવે ને ચોળે છે ને, ઔષધ તરીકે અમસ્થાએ પીએ. ગરમ પદાર્થ છે, ગરમી શરીરમાં વધે, લથડિયા ખાતો ખાતો એઠવાડના કાદવના ખાબુચિયામાં પડે, થોડુંક એને ટાઢું લાગે, ઠીક છે. દારૂના ઘેનમાં એને એમ લાગે કે આયા મને ઠીક છે, આયા જ પીડ્યો એમ. એને બેભાનપણામાં પણ આવો ભાવ આવે તો એ ખાબોચિયાના ગંધાતા કાદવમાં અઠવાડમાં પડ્યું રહેવું કેટલું ઉચિત છે. પણ એને તો સારું લાગે છે, એનું શું એને સારું લાગે છે? એ ખરેખર સારું નથી કે ખરેખર સારું નથી? એવું જીવને જે પર વિલાસરૂપ રાગ છે, એ રાગની પીડા શાંત કરવા એ પર વિષયોના સન્નિકર્ષમાં જાય છે. ઈચ્છાની મંદતા, ઈચ્છાની આકુલતાની મંદતામાં એને ઠીક લાગે છે. વસ્તુતા એને ત્યાં શાંતિ ને ચેન ને ઠીક પણ છે. એ ખરેખર વાસ્તવિક શાંતિ કે ચેન છે? ત્યાં છે એવી રાગની રૂચિમાં પડ્યા છે ને એ રૂચિની વશ જે રાગની પાછળ પડ્યા છે, જેની રૂચિ હોય એની પાછળ પડે છે. તે જીવ ચૈતન્ય ચંદ્ર અર્થાત ઉપશમ રસથી ભરેલા ભગવાન આત્માના જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના તેને પામી શકતા નથી. ઉપશમ રસથી ભરેલો છે આત્મા, અનંત અનંત શાંત રસથી ભરેલો છે એ ભગવાન આત્માના જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના. આત્માનો અનુભવ એટલું ન લીધું પણ જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના. સમયસારનો કળશ છે ને 142 નંબરના નિર્જરાધિકારના કળશ ઉપરના પ્રવચનમાંથી આ ટુકડો છે. જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના તેને તે પામી શકતા નથી, કેમ કે રાગની રૂચિના વશ પડેલા છે. એને પોતાનો આત્મા કાંઈ ચાલ્યો ગયો ન હોવા છતાં, કંઈ ભાગી ગયો નથી આત્મા, આત્મા તો આત્માના સ્વસ્થાનમાં છે. જેમ દીરાસરમાં ભગવાન નિજ મંદિરમાં બિરાજે છે, ક્યાં?
નિજ મંદિરમાં બિરાજે ભગવાન.
ભગવાન નિજ મંદિરમાં બિરાજે છે એમ આ દેહરૂપી દેવળમાં. અંતરંગ સ્વભાવના નિજ મંદિરમાં ભગવાન આત્મા બિરાજે. માત્ર બાર થી મંદિરના દર્શન કરે અને ભગવાનના દર્શન કેમ થાય? એને તો નિજ મંદિર સુધી આવવું જોઈએ, અને તે પણ વિધિ એવી છે કે એને નમીને આવવું જોઈએ. છે કે નહીં વિધિ? દૂર કરીને આ મંદિરમાં પ્રવેશ કરું છું, ભગવાનના મંદિરમાં પ્રવેશ કરું છું ત્યારે હું બહારના સર્વ સંબંધોને છોડું છું. એક ભગવાનને એમની મહત્તા અનંત હોવાથી, ઘણી મહત્તા હોવાથી એમની મુખ્યતામાં અહીંયા હું બીજું અન્ય સર્વ ગૌણ કરું, એમ એનો અર્થ છે. બહારમાં એક રાજા આવે ઘરે તો બધું હરખું કરે, ગમે એમ હાલે નહીં, ગમે એમ બોલે નહીં, એની ઉપસ્થિતિમાં ગમે તેમ ચાલે નહીં ને ગમે તેમ બોલે નહીં, એની અદબ જાળવે એમ કહેવાય. કે ભાઈ રાજાની ઉપસ્થિતિ છે, એની અદબ જાળવવી જોઈએ. ત્યારે આ ત્રણ લોકના નાથ છે આ તો. રાજા તો એની પાસે પામર છે જે ત્રણ લોકના નાથ પાસે જગતના કહેવાતા પુણ્યશાળી જીવો પામર ગણવામાં આવે છે. રાજા તો પુણ્યને લઈને છે ને, એ બધા પામર ગણવામાં આવે છે. એની કેટલી અદબ જાળવવી જોઈએ એમ છે વિષય, એનો બાહ્ય વિનય સૂચવે છે. એ છે કે અહીંયા નિજ અંતર નિજ મંદિરમાં જવા માટે એણે પ્રથમમાં પ્રથમ સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વ ભાવનામાં આવવું જોઈએ. એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એની અપૂર્વ લગ્ન અને જિજ્ઞાસા રહેવી જોઈએ.
બરોબર.
અને જીવનમાં આ મનુષ્ય ભાવમાં આ એક જ કાર્ય કરવું છે એવું એને ધ્યેય બાંધી લેવું
જોઈએ.
આટલી ચીજ પ્રાથમિક ભૂમિકામાં હોય તો તે મુમુક્ષુ છે. તો મુમુક્ષુ છે. અહીંથી મુમુક્ષુતા શરૂ થાય છે, અહીંથી આત્માર્થતા શરૂ થાય છે, પછી એનો પુરુષાર્થ કઈ કાર્યકારી થાય. નહીતર માત્ર રોજ એક કલાક શાસ્ત્ર સ્વાધ્યાય કરે એટલે એને પુરુષાર્થ કર્યો છે એમ છે
નહીં.
અન્ય ક્રિયાની તો ચર્ચા કરવી નથી.
બરોબર.
આપણે ચાલે છે એની ચર્ચા કરવી, બીજાની ટિપ્પણી કરવાનો કઈ અર્થ નથી. આપણે જે ચાલે છે એ કઈક કરીએ છીએ એમ આવી જવા જેવું. અંતરંગમાં આટલું હોવું જોઈએ કે આ એક જ કાર્ય કરવું છે, ગમે તેમ કરીને કરવું છે, અને એની અપૂર્વ ભાવના ને અપૂર્વ લગ્ન ને અપૂર્વ જિજ્ઞાસા હોવી. તો એ શું કહેવા માગે છે, જ્ઞાની શું કહેવા માગે છે, સત્પુરુષના વચનમાં સત શું છે એની ઝાંખી એટલે ભાવ ભાસે. ઝાંખી થાય એટલે ભાવ ભાસે, અને નહીતર જ્ઞાનની વિપર્યાસ પરિસ્થિતિને લઈને કલ્પના થાય. બુદ્ધિનો ઉઘાડ હોય જીવને એટલે સમજે, પણ એ કલ્પિતપણે સમજે છે એમ કહે છે. વિપર્યાસ છે ને, વિપર્યાસ એ મિથ્યા મિથ્યાપણું છે. જ્ઞાનનો વિપર્યાસ છે એ મૂળ મિથ્યાપણું છે. જીવને કલ્પના થાય છે સ્વપર પદાર્થોને વિશે. અન્યથા કલ્પના કહો કે જ્ઞાનનો વિપર્યાસ કહો કે જીવના પરિણામનું મિથ્યાપણું એટલે મિથ્યાત્વ કહો, ત્વ એટલે પણ એ બધું એક છે. આમાં લીધું છે ને આ વખતના આત્મધર્મમાં એ વિશે લીધો છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પના દ્વારા સતની પ્રાપ્તિ કરી શકતો નથી એમ લીધું છે. સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈ એમ લીધું છે. પ્રત્યક્ષ જ્ઞાની મળતા સત પ્રાપ્ત થાય છે અને સત સમજમાં આવે છે. પોતાની મેળે એને સમજમાં આવતું નથી. આ છે સતનો માર્ગ મળે છે અને સત ઉપર લક્ષ આવે છે. સજીવન મૂર્તિના લક્ષ વિના આ એને લક્ષ આવું જોઈએ નહીં મળે એમને. જીવ જે કાંઈ કરે છે બંધન છે, આ અમારું હૃદય છે એમ કરીને અંતરથી વાત કાઢી છે. એ આમાંથી 24મા વર્ષમાં શ્રીમદ રાજચંદ્રજીનો એ બોલ છે. એમાં ને એમાં એમણે બીજી પણ એવી જ એક વાત કરી છે. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય તેવી વાત છે. છતાં જીવ લોકલજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. લોકલજ્જા, લૌકિક માન, નાત જાત સંપ્રદાય એ પ્રકારના બંધન પોતાના ભાવમાં જેણે સ્વીકાર્યા છે એ બંધનને તોડીને એ જ્ઞાનીના સમાગમમાં અનન્ય પ્રેમે આવી શકતો નથી. વિપર્યાસ થાય છે. અમૃત કળશ કળશ ટીકા છે ને એમાં કદાચ વાંચવામાં આવ્યું હતું. જ્ઞાન ચોખ્ખું નથી એટલે જીવને કલ્પના થવાનો પ્રસંગ આવે છે. એમ કેમ કે એની ભાવના જે રીતે ઉત્પન્ન થવી જોઈએ એ રીતે ઉત્પન્ન નહીં થતી હોવાથી અસરળતાનો જ્ઞાનમાં એક પ્રકાર ઉત્પન્ન જ છે, ચાલુ જ છે. જેને જ્ઞાનનો વિપર્યાસ કહેવામાં આવે છે એ યથાર્થતા આવતા પોતાના પ્રયોજનના તીક્ષ્ણ તીખા લક્ષ્યથી પ્રયોજનનું લક્ષ્ય તીક્ષ્ણપણે હોય, સૂક્ષ્મમાં સૂક્ષ્મપણે પણ પ્રયોજનને બાધા નથી આવતી એવું જ્ઞાનમાં લક્ષ્ય હોય. પ્રયોજન એટલે નિર્દોષ થવું તે પ્રયોજન છે, વિતરાગ થવું તે પ્રયોજન છે. એનું લક્ષ્ય એવું સૂક્ષ્મપણે અને તીક્ષ્ણપણે જળવાય રહે તો એને સમજણના કાળમાં જ્ઞાનમાં વિપર્યાસ ઊભો ન થાય. અને જો વિપર્યાસ ઊભો ન થાય તો જ એને વસ્તુ જેવી છે એવી જ્ઞાનમાં આવે એટલે એનો મહિમા આવે. અનંત સામર્થનો મહિમા આવો જોઈ શકે નહીં. જે વિદ્યમાન સામર્થ છે અનંત, એનો મહિમા ક્યારે આવે કે જેવું જ્ઞાનમાં છે એવું જણાય ત્યારે, ભાસે ત્યારે. નહીતર એને કલ્પના થાય કે આવું 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 એમ કલ્પના કરે, અને એમાં એને રાગ રસ છે એ રસ ઉપર કાપ પડવો જોઈએ, રાગ રસ ઉપર કાપ પડવો જોઈએ. કેમ કે સામે એને જ્ઞાન રસ ગ્રહણ કરવો છે, શાંત રસ, વિતરાગ રસ ગ્રહણ કરવો છે, એટલે એના વિરુદ્ધ રસ ઉપર એને કાપ પડવો જોઈએ. પ્રયોજન નથી પકડ્યું, મુદ્દો એ છે, પ્રયોજન છૂટી ગયું છે, પ્રયોજન ફરી ગયું છે. પ્રયોજનમાં આમ ઉપર ટપકે જુઓ તો મોક્ષ પ્રાપ્તિનું પ્રયોજન છે, પણ એ પ્રયોજન યથાર્થ અથવા સાર્થક ક્યારે, કે એના ચાલતા પરિણમનમાં રાગ રસ વધે છે કે વિતરાગ રસ આવે છે. આટલું તો એને નફા નુકસાનનું તો જ્ઞાન થવું જોઈએ ને. વેપાર કરનારને નફા નુકસાનનો ખ્યાલ કે ભાન ન રહે અને એમને ઠપકારે રાખે, એ કઈ વેપાર કર્યો ન કહેવાય એમ છે. એને તો પ્રત્યેક ટ્રાન્ઝેક્શનમાં એક એક ડીલિંગમાં એને ખ્યાલ હોય છે કે આ મને લાભનું કારણ છે કે મને નુકસાનનું કારણ છે. ત્યાં શું થયું છે કે શુભ ઘણું છે, નવમી ગ્રેવક જાય છે ને એટલે શુભ ઘણું છે, પણ એ શુભ છે, શુભ રસ, રાગ રસ વિતરાગ રસથી વિરુદ્ધ છે, એ વાત ચુકાઈ ગઈ છે. આમ છે જેનાથી જુદું પડવું છે, જે રાગથી ભિન્ન પડતા વિતરાગતા ઉત્પન્ન થાય છે, એ વાત એના પ્રયોજનની હોવી જોઈએ. એના બદલે રાગની વૃદ્ધિ કરે, ભલે શુભની વૃદ્ધિ કરે છે, પણ રાગની વૃદ્ધિ કરે, એને કેળવે, એથી કાંઈ વિતરાગતા આવે એમ તો બનતું નથી. આ તો હાર્દ છે જૈન દર્શન નું, વિતરાગતા છે એ હાર્દ છે. એને જ પછી પ્રયોજન માની લીધું છે. એમાં શું ભૂલ થાય છે કે જ્ઞાન અને જ્ઞાન ગુણનું પરિણમન, તે જ્ઞાનનો ઉપયોગ, અને ચારિત્ર ગુણનું પરિણમન, તે કષાયની મંદતારૂપ રાગાદીનો વ્યાપાર, આ બે ગુણ મુખ્ય છે એમાં. હવે એ બે ગુણમાં શું થાય છે ત્યાં, કે જ્ઞાન ત્યાં શાસ્ત્રાદિને અનુસરે છે, સત્શાસ્ત્રને અનુસરે છે જ્ઞાન, એટલે એને ભ્રાંતિ થવામાં એમ લાગે છે કે મારો વિષય કાંઈ જગતના પાંચ ઇન્દ્રિયોનો વિષય મારા જ્ઞાનને નથી. જ્ઞાનમાં મારા જ્ઞાનને કાંઈ પાંચ ઇન્દ્રિયોનો વિષય નથી, હું તો સત્શાસ્ત્રોના અધ્યયનમાં રોકાયેલો છું. ચારિત્રમાં જુએ છે તો કાંઈ અશુભ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં મારો રાગ જતો નથી. મારો રાગ તો પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ અને દેવગુરુ શાસ્ત્ર વિષયક છે, એટલે પણ મારો રાગ કોઈ નુકસાનકારક છે
નહીં.
પણ એ જ્ઞાન સ્વરૂપ સ્વસંવેદનમાં આવવું જોઈએ, અને એ ચારિત્ર ગુણ શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધોપયોગથી સ્થિર થવું જોઈએ પરિણમન, એ પ્રકારે ચારિત્ર છે. એ સંબંધમાં એને જે પ્રયોજન છે એનું ગ્રહણ ત્યાં નથી,
બરોબર,
એ પ્રયોજનનું એને ગ્રહણ નથી, અને એ વિષયમાં પણ એની કલ્પના છે કે આ જ્ઞાન ને આ ચારિત્ર. રૂપ અભ્યાસ એ અંતરંગમાં જો કરે તો ક્યાંય ભૂલો પડે
નહીં.
દ્રવલિંગી ભેદ જ્ઞાન નથી કરતો, રાગને સાથે પોતાપણે ઉપાડે છે, જેનાથી જુદું પડવું છે એને સાથે લે છે. આ તકલીફ છે. વિધિમાં તો ભૂલ જ છે, ચોખ્ખી ભૂલ છે વિધિમાં. શું કહે છે કે રાગની રૂચિમાં પડ્યા છે તે જીવ, આ સામાન્ય બધે લાગુ પડી જાય, કોઈ બાકી ન રહે એમાંથી, તે ઉપસમરસથી ભરેલા ભગવાન આત્માના જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના, કેમ કે રાગનો અનુભવ કરે છે એટલે એ જ્ઞાન લીધે છે, આત્માનો અનુભવ નહીં લેતા જ્ઞાન સ્વરૂપના અનુભવમાં, એટલે રાગથી ભિન્ન એવું જે જ્ઞાન છે તેના અનુભવમાં, ભિન્ન જ્ઞાનના અનુભવમાં આવ્યા વિના તેને ભગવાનને પામી શકતા નથી, એને અનુભવ નથી એટલે એને દર્શન નથી. દયા દાન આદિ કોટી ઉપાય કરે, આ સિવાયની આ વિધિ સિવાય બહારના ગમે તે કરોડ ઉપાય કરે, જેટલી કોઈ ક્રિયા કરે તો પણ ચૈતન્ય ભગવાન તેને પ્રગટ થતો નથી. આ વાત છે. ગમે તે પ્રકારે પછી કરે, ધર્મને નામે ધર્મને બહાને ગમે તે પ્રકારની ક્રિયા કરે, પણ અંતરંગમાં પોતાના જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના ભગવાન આત્માનો પ્રાપ્તિ નામ અનુભવ થતો નથી. એક જ રીત છે, અનુભવમાં અનુભવનો જ પ્રયત્ન જોઈએ. અનુભવમાં બીજી ક્રિયા તો કામ ન લાગે, પણ બહારની વાંચન વિચારની ક્રિયા પણ કામ લાગે નહીં. બીજી ક્રિયા તો કામ ન જ લાગે, પણ વાંચન વિચારની જે ક્રિયા છે એ પણ અનુભવની ક્રિયાથી ભિન્ન છે. અનુભવની ક્રિયા તે અનુભવની ક્રિયા છે, અને વાંચન વિચારની ક્રિયા તે રાગની ક્રિયા છે, એમ છે. મિત્ર તો બહુ વાંચન વિચાર કરે છે, અને અનુભવ થઈ જવો જોઈએ કે હું પ્રત્યક્ષ જોવામાં આવતો હું. દયાદાન આદિ કોટી ઉપાય કરે તો પણ ચૈતન્ય ભગવાન તેને પ્રગટ થતો નથી. રાગની ક્રિયા લાખ શું કરોડ કરે, બધી જેટલી રાગની ક્રિયા છે તે લાખ કરોડ કરે, તો પણ ભગવાન આત્મા પ્રગટ થાય એવો નથી. વિતરાગ સ્વરૂપ એવો ભગવાન આત્મા રાગના સાધનથી ને રાગની ક્રિયાથી પ્રગટ થાય એવું એનું સ્વરૂપ જ નથી. અથવા રાગ કરતા કરતા રાગ દ્વારા એ આત્મા સુધી પહોંચી શકાય એવું રાગમાં સામર્થ્ય નથી, એમ છે. ખરેખર રાગમાં એ શક્તિ નથી કે વિતરાગતામાં પરિણમે, કે વિતરાગ સ્વરૂપને અનુભવ કરે એવો રાગમાં સામર્થ્ય નથી. રાગથી ભિન્ન પડીને, રાગની રૂચિ છોડીને જ્ઞાન સ્વરૂપમાં એ આવે ત્યારે એને અનુભવ થાય. એમ તો નજીક ક્યારે કહેવાય, આપણે દ્રષ્ટાંત લીધું તો આંગણાનો. લોકો એમ કે છે પણ આત્માનો વિચાર તે આંગણું તો ખરું કે નહીં, ભલે અનુભવ નથી આંગણું ક્યારે કે અંદર દાખલ થાય ત્યારે ત્યારે એને આંગણાનો ઉપચાર આવે છે. રસ્તે ટ્રાફિક ગમે એટલો ચાલ્યો જાય એટલે એ બધા કઈ આપણા આંગણે આવ્યા છે એમ કહેવાય, અંદર આવે તે આંગણે આવ્યો છે.
બરોબર,
એમ વાત છે.
બરોબર,
એમ જે કોઈ બહારની ક્રિયા ઉપર ઉપચાર કરવામાં આવે છે એ અંતર પ્રવેશ કરવા વાળા ઉપર ઉપચાર છે. અને આંગણા સામું જોવું છે કે અંદર જવાનું ધ્યાન છે, લક્ષ્ય છે,
અંદર જવું છે.
લક્ષ્ય આંગણાનું હોય એ વાત તો કઈ યોગ્ય નથી. એને તો વર્તમાન ભક્તિ આદિના રાગમાં અહમપણું આવ્યા વિના રહેશે. મેં આ કર્યો, મેં આવો ભાવ કર્યો, બહુ સારો કર્યો, મારો ભાવ સારો, સારો મારો ભાવ ને મારો ભાવ તે સારો, એમ એને અહમ બુદ્ધિ થયા વિના રહેશે. આ તો ત્રિકાળી ધ્રુવ જે છે, ધ્રુવ દળ લીધું છે ને, જેમાં અનંત શાંતિ અને અનંત વિતરાગતા ભરેલા છે. એવા આત્માને ઓળખાવવો છે, એનું લક્ષ્ય કરાવવું છે, એનો આશ્રય કરાવવો છે. બસ એમ થતાં શરૂઆતથી માંડીને પૂર્ણતા સુધીની બધી ભૂમિકા ઊભી થાય. મોક્ષ માર્ગની શરૂઆત પણ ત્યાંથી અને પૂર્ણતા પણ એમાંથી થાય.
બરોબર,
અને એ રીતે અનાદિ મલિન પરિણામ મટીને શુદ્ધ પવિત્ર દશાઓની હારમાળા શૃંખલા ઊભી થતી હોવા છતાં દ્રવ્યનો આશ્રય હોવાથી તે સાધકને ક્યાંય પર્યાય બુદ્ધિ થતી
નથી,
એટલે એને અહમ બુદ્ધિ થતી નથી. કોઈ જ્ઞાનીઓ એવા હોય છે સાધક કે જેને અંગ પૂર્વનું ઘણું વિશાળતા વાળું ઊંડું જ્ઞાન હોય, એવા સાધકો હોય છે. વીરસેન સ્વામી જેવા આચાર્યો એવા થઈ ગયા છે કે એ વખતે એમને મળેલા, એમનો ભેટો પ્રત્યક્ષ થયો હોય એવા જીવોએ એમ કહ્યું કે આ તો કલિકાળ સર્વજ્ઞ હતા. કેવા હતા? કલિકાળ સર્વજ્ઞ. આ કાળના જાણે સર્વજ્ઞ જીવી ગયો. એવો દરિયા જીવો ક્ષુક્ષમ, જ્ઞાનનો ઉઘાડ પણ દરિયો લાગે છતાં, અને એવો ઉઘાડ કોઈનો ન દેખાય. કરોડો મનુષ્યોમાં એવો કોઈનો ઉઘાડ ન દેખાય, બધા એનાથી હેઠ, છતાં એને અભિમાન ન થાય, એનું શું કારણ? આ એક વિચારવા જેવો વિષય છે. અહમ બુદ્ધિ નહીં આવવાનું શું કારણ? કે એ જે ઉઘાડ છે એ તો મતિશુદ્ધ જ્ઞાનનો ઉઘાડ છે, એ તો માત્ર મતિશુદ્ધ જ્ઞાનનો ઉઘાડ છે. અને ત્યાં મતિ જ્ઞાનાવરણ અને શુદ્ધ જ્ઞાનાવરણ વર્તે છે, ત્યાં ઉદયમાનપણે વર્તે છે. અને એ મતિશ્રુદ્ધ જ્ઞાનમાં એ પોતાના જ્ઞાન સામર્થ્યને કેટલું એમણે જોયું, કેવડું જોયું, કે જે આ ઉઘાડ વર્તે છે એ તો એની પાસે અનંતમાં ભાગે એનો પત્તો ખાતો નથી, એનો કોઈ રેશિયો પ્રોપોર્શન. જ્ઞાન જરૂર છે, જ્ઞાનનો પર્યાય છે એટલે જ્ઞાન જરૂર છે, પણ જો ગણિત મૂકવામાં આવે તો એનો કોઈ રેશિયો પ્રોપોર્શન લાગુ પડતા નથી, કોઈ મેથેમેટિકના તો લાગુ પડતા નથી. એટલા અનંતમાં ભાગે છે, એટલું અંતરાત્મામાં પોતાના સ્વરૂપમાં એને જ્ઞાન સામર્થ્ય જોયું છે, પોતાના સ્વરૂપે જોયું છે. એવા જ્ઞાન સામર્થ્યને પોતા સ્વરૂપે જોનાર એથી અનંતમાં ભાગે ઉઘડેલા જ્ઞાનને કેટલું મહત્વ આપે, એમ એને બીજા જીવો કરતા ઘણો જ્ઞાનનો સાતિશય જ્ઞાન ઉઘાડ હોય તો પણ જ્ઞાન મદ જ્ઞાનીને નહીં થવાનું કારણ એની દ્રવ્ય દ્રષ્ટિ છે.
બરોબર,
પ્રથમથી જ સમ્યક દ્રષ્ટિ તે દ્રવ્ય દ્રષ્ટિ ને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. એટલે સમ્યક દ્રષ્ટિ થતાં તેને નિરભિમાની ગણવામાં આવે છે, પર્યાયના કોઈ પણ ભાવમાં કોઈ પણ વિકાસમાં, ચાહે જ્ઞાનનો વિકાસ હો, ચારિત્રનો વિકાસ હો, શાંતિ ને આનંદનો વિકાસ થાવ સમ્યક પ્રકારે, તો પણ એને અભિમાન થતું નથી, મદ ઉભો થતો નથી. મિથ્યા દ્રષ્ટિને તો અસમ્યક પ્રકારે વિપર્યાસપણે કેટલો વિકાસ છે એનો મત થાય છે. એને તો વિપર્યાસ વર્તે છે ને અસમ્યક પ્રકાર છે, છતાં કેટલો વિકાસ થાય છે એવો ઊંડાઈમાં ને ઊંડાઈમાં એનો એને મદ થઈ જાય, અભિમાન થાય છે. ઉઘાડ મર્યાદિત છે ને, બાકીનું આવરણ છે, ઉઘાડ ક્યાં પૂરો છે? આવૃત થયેલું જ્ઞાન છે, ગમે એટલો ઉઘાડ છે તો એ પૂર્ણ જ્ઞાન નથી, અપૂર્ણ છે. તો અપૂર્ણ છે એનો અર્થ શું? બાકીનું આવરણ વર્તે છે, આવરણ વર્તે છે ને, એને આવરણ વર્તે છે ત્યાં વિદ્યમાનપણે ભાવમાં, જ્ઞાન ભાવમાં. દ્રવ્ય કર્મનું આવરણ દ્રવ્ય માર્યું, એને ભાવમાં આવરણ વર્તે છે. એ તો ભાવ ઉપર દ્રવ્ય છે, દ્રવ્યનું નામ છે. મૂળ તો ભાવમાં આવરણ છે, એટલે ઉદયમાન કર્મ ઉપર એને જ્ઞાનાવરણ એવું નામ આપવામાં આવ્યું છે. એને ક્યાં ખબર છે? પરમાણુને ખબર છે, કર્મના પરમાણુને, કે મારું નામ જ્ઞાનાવરણ છે. પણ અહીંયા જે ભાવ જ્ઞાનાવરણમાં નિમિત્તભૂત છે એને ત્યાં દ્રવ્ય જ્ઞાનાવરણ કહેવામાં આવે છે. નામ જ એવી રીતે છે, બધા આત્માના ભાવ ઉપરથી જ બધા નામ પાડવામાં આવે. હા, સ્મૃતની લબ્ધિ. કનુભાઈ, તમારા કનુભાઈએ પ્રશ્ન કર્યો હતો એકવાર સાંજે આહાર કરીને બહાર સ્વાધ્યાય મંદિરની બહાર નીકળીને માથા મારતા, તે બી થોડો વધારે ચાલતા હતા. ત્યાં કંઈક વાત કરી કે રોજ આટલું તો શાસ્ત્ર અધ્યયન, નવરાશમાં તો જેટલો સમય મળે એટલું શાસ્ત્રનું અધ્યયન કરે. નવાય લાગી અમને, હજી આપને તો ઘણું જ્ઞાન છે સાહેબ, હજી આપને શાસ્ત્ર વાંચવા પડે છે કે? ભોળા ભાવે પૂછ્યું તો કે શું જ્ઞાન છે કે? આ તો અનંતમય ભાગે કાંઈ જ્ઞાન નથી કે? આ તો કાંઈ જ્ઞાન છે એટલું આચાર્યોના જ્ઞાન જોવું, એની પાસે તો શું હોય નહીં છે. એટલે ભલે બીજા જીવો કરતા વિશિષ્ટ જ્ઞાન હોય, વધારે જ્ઞાન દેખાતું હોય, પણ છતાં ખ્યાલમાં બરાબર હોય છે કે આમાં મૂળ જ્ઞાન સ્વભાવ જે અનંત 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 જ્ઞાન સ્વરૂપ છે એની પાસે તો આ કાંઈ છે, કાંઈ નથી દેખાતું, નહીવત દેખાય છે. એમાં એને અહંપણું કરવાનો જ્ઞાનીને જરાય પ્રસંગ આવતો નથી. પોતાના શુદ્ધાત્મામાં અહંપણું થઈ ગયું એનું નામ સમ્યક દર્શન છે. શ્રદ્ધાથી અને જ્ઞાનથી, શ્રદ્ધાથી શ્રદ્ધું સ્વીકાર્યું, કબૂલ્યું, અને જ્ઞાનથી વેદ્યું, અનુભવ્યું કે હું આવો અનંત અનંત ચતુષ્ટય મંડિત કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત વીર્ય, અનંત સુખ આદિ અનંત ગુણ સહિત શુદ્ધ આત્મા છું, એવું જેણે સ્વીકાર્યું, એથી અલ્પજ્ઞતા અને અલ્પત્વને કેમ સ્વીકારે પોતાના સ્વરૂપે? એટલે એને બીજે અહંપણું નહીં આવવાનું આ કારણ છે કે એને પોતાના સ્વસ્વરૂપમાં અહંપણું કરી લીધું છે, તેથી એને અન્ય ભાવમાં, અન્ય સ્થાનમાં એને અહંપણું કરવાનું રહેતું નથી. આઠે પ્રકારના કોઈ પ્રકારે ક્યાંય ન આવે, બધું અન્ય ભાષા છે.
બરોબર,
તકતેશ્વરની ટેકરી ઉપરથી આખું ભાવનગર દેખાય, પણ પોતાનું ઘર જેને નક્કી કર્યું છે એને બધા જ પારકા દેખાય. કઈ વિકલ્પ કરવો પડતો નથી કે આ બધા મારા નહીં, એ પારકા તરીકે જોવે છે, જોતા હોય. એમાં કઈ પોતા તરીકે કોઈને જોતો એમ જેને સ્વસ્વરૂપ જાણ્યું એમાં અહમપણું થયું એને પરતત્વમાં અહમપણું થવાનો પ્રશ્ન રહેતો. મૂળમાંથી તમામ પ્રકારના વિભાવ અને વિકાર, પરિપૂર્ણ અવિકારી અને સ્વાભાવિક તત્વનો શ્રદ્ધા અને જ્ઞાન થવાથી મૂળમાંથી જવાનું શરૂ થાય છે, એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. આ જૈન દર્શન નો પાયો જ આ છે. બાકી તો બધી વાતો નાની મોટી અનેક પ્રકારની ઓછા વધતા પ્રમાણમાં અનેક જગ્યાએ છે, જુદી જુદી છે, પણ આ પાયો છે, એ મૂળ છે કે જો તારું સ્વરૂપ છે એ શુદ્ધ નિર્દોષ વિભાવ વિકારની ગંધ જેમાં નથી, નામ નિશાન જેમાં નથી, એવું મૂળ તારું સ્વરૂપ છે, એ સ્વરૂપના આશરે શ્રદ્ધાન જ્યાં જાય ત્યાં એને અનંત ગુણના પરિણમનમાં અવિકારતા શુદ્ધતા શરૂ થઈ અને વિભાવ જવાનો સમ્યક પ્રકારે પાયામાંથી શરૂ થયું.
બરાબર.
પછી જેટલો વિકાસ થાય એટલો એ મોક્ષ માર્ગનો વિકાસ છે અને બંધ માર્ગની એમાં હાનિ છે. સિત્તેર થયો, 71 માં મૂળ છે એ પણ 142 માં કળશ ઉપરનો છે. તો ઉપાય શું? રાગની ક્રિયા લાખ કરોડ કરે તો પણ ભગવાન આત્મા પ્રગટ થાય એવો નથી, તો કયા ઉપાયથી પ્રગટ થાય છે? કે જે દશાની દિશા પર ઉપર છે તે દશાની દિશાને સ્વ ઉપર વાળીને તે ઉપાય છે. એવી વાણી આવી છે. જેટલું પર સન્મુખપણું છે એનો નિષેધ છે એમ કીધું છે. દશા ચાહે જ્ઞાનની હોય તો પણ એની દિશા પર તરફની હોય તો એનો નિષેધ છે. રાગનો નિષેધ હોય એમાં તો કાંઈ નવાઈ નથી, કેમ કે રાગ તો એકાંતે પરાશ્રય થાય છે. પણ કે છે કે તારું જ્ઞાન જો પર દિશામાં હોય તો પણ એનો અમે નિષેધ કરીએ છીએ. પર દિશા વાળા જ્ઞાન ને અહીંયા આદર કરતા નથી. રાગની તો વાત કરવાની રહેતી નથી, એટલે લીધું છે. દશા દશા લીધી છે ને, દશાની દિશા લીધી, કે રાગની તો શું વાત કરવી, એ તો એકાંતે પર બાજુ ઢળેલી દશા છે. રાગ તો પોતે જ પર પદાર્થ બાજુ ઢળેલી દશા છે, પણ જ્ઞાન જો પર બાજુ ઢળેલું હોય તો પણ તે જ્ઞાનને અમે જ્ઞાન કહેતા નથી. તો ઉપાય શું? કે જે દશાની દિશા પર ઉપર છે તે દશાની દિશાને સ્વ ઉપર વાળીને તે ઉપાય છે. એટલે કે એકાંતે અંતર્મુખ થવું તે ઉપાય છે, પરાન્મુખ રહેવું તે કોઈ પણ પ્રકારે ઉપાયમાં એનો સમાવેશ થતો નથી. આ સીધી વાત છે. ચોખ્ખી વાત કરીએ તો દિશાની કિંમત છે, દિશા ઉપર દશાની કિંમત છે. જો દિશા પર સન્મુખતાની હોય તો એ દશાની કોઈ કિંમત મોક્ષ માર્ગના પ્રકરણમાં તો નથી. મોક્ષ માર્ગનો અધિકાર અંતર્મુખપણામાં છે અને બહિર્મુખપણામાં મોક્ષ માર્ગનો અધિકાર નથી. આ ચોખ્ખી વાત છે. એક વાક્યમાં ફેંસલો કરી નાખ્યો છે, શું ઉપાય કે આ ઉપાય છે. આ બોલ બહુ સારો છે, સંવેદન નો બોલ છે. સિત્તેર ઇકોતેર બોતેર પોતેર ચાર ચાર બોલ મોક્ષ થી ઉન્મુખ એવા કર્મ થી હે જીવો તમે ક્લેશ પામો તો પામો એમ કે છે. મોક્ષ થી પરાંગમુખ જેટલી તમારી ક્રિયા હોય ધર્મને બાને કરવામાં આવતી તે તમામ ક્રિયાથી તમે ક્લેશ પામો તો પામો દુખી થાવ તો. ક્લિશિતાંશ પરે મહાવ્રત તપો ભારેણ ભગ્નાશ્ચિરમ, અને એ ક્લેશને લઈને મહાવ્રત સહિતની તમામ ક્રિયાઓથી ભગ્ન ભાંગીને ભલે ચૂરા તમારા થઈ જાય. મહાવ્રત તપો ભારે, મહાવ્રત ના તપના ભારથી એમ દીધું છે. સાક્ષાત મોક્ષ ઇદમ નિરામય પદમ, સાક્ષાત મોક્ષ સ્વરૂપ તો જેમાં કોઈ ઉપદ્રવ નથી, પરમ શાંત ઉપરસ ઉત્સમ રસના ઢાળાથી ઢળેલું છે જે, એવું જે નિરામય પદ છે સ્વસંવેદ્યમાનમ સ્વયં, જે સ્વસંવેદ્યમાન છે પોતા દ્વારા સ્વસંવેદનમાં આવી રહ્યું છે. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમપી પ્રાપ્તમ ક્ષમંતે નહીં, એવું જે આ પદ એ જ્ઞાન પદ છે તે જ્ઞાન ગુણ વિના કદી પ્રાપ્તમ ક્ષમંતે, પ્રાપ્ત થવાની એમાં ક્ષમતા એબિલિટી ક્ષમતા આવતી. આપ આપણે લીધું તો આ વખતે શિબિરમાં બોલ 146 એ ક્ષમતા ઉપર જ લીધું, એનાથી ક્ષમતા નથી નહીં નિશ્ચયથી સમર્થ નથી. આજે લીધો ને 70મો બોલ, જે રાગની રૂચિમાં પીડ્યા છે એને અનુભવ શક્તિ જેને પ્રગટ કરી નથી, અનુભવ કરવાની ક્ષમતા જેની પર્યાયમાં આવી નથી. ક્ષમતા કાર્યની ક્ષમતા હોય ત્યારે કાર્ય થાય છે, કાર્યક્ષમતા ઉપર અહીંયા પોઈન્ટ છે, એનો મુદ્દો છે. કાર્યક્ષમતા કોનામાં આવે છે કે રાગની રુચિ તોડનારમાં આવે છે. સ્વાનુભવની કાર્યક્ષમતા કયા જીવમાં આવે છે કે રાગની રુચિ તોડે એને આવે છે. રાગની રૂચિમાં પીડ્યા રહે અને અનુભવની કાર્યક્ષમતા હોતી એ મુદ્દો છે.
જય હો સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.